તારીખ 6/4/1987 પૂજ્યબહેનશ્રીના વચનામૃત બોલ નંબર 76 અને 77 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 60
પિતાભેદથી કર્મની પ્રકૃતિ કર્મનો જથ્થો કર્મની સ્થિતિ અને કર્મના ઉદયમાં તીવ્રતા મંદતાનો અનુભવ એ બધું સ્વયં થાય છે કુદરતી જ થાય છે વસ્તુનું એ સ્વરૂપ છે પૂતગળો બધાના બધા પોતાના ગુણધર્મનું સાર સ્વયં પરિણમે છે હવે અહીં સુધી લીધું ત્રીજી લીટી થયા હવે દર્શનરૂપ જ્ઞાનરૂપ ચારિત્રરૂપ પરિણમન કર તો સંવર નિર્જરા થશે આત્માનો જે સ્વભાવ નિજ દર્શનરૂપ સ્વયંની શ્રદ્ધા કરવાનો શ્રદ્ધા સ્વભાવ છે પોતાને જ અનુભવ કરવાનો જ્ઞાન સ્વભાવ છે અને પોતામાં લીન રહેવાનો જે ચારિત્ર સ્વભાવ છે એવું પોતાનું જેવું સ્વરૂપ છે જેવો સ્વભાવ છે તેવું જ પરિણમન કર તો સંવર અને નિર્જરા થશે તે પૂર્વ સંચિત કર્મના નિર્જરા થશે નવા કર્મનું ચિત્રામણ બંધ થશે અને એ રીતે કર્મ સંયોગથી દૂર થવાનું થશે કર્મથી મુક્તિ થશે અને એના ફળમાં જે પરિભ્રમણ હતું એ પણ બંધ થઈ જશે આ છૂટવાનો માર્ગ છે અને આ સિવાય બીજો કોઈ મુક્ત થવાનો ઉપાય નથી પોતાના દર્શનરૂપ જ્ઞાનરૂપ અને ચારિત્રરૂપ પરિણમન કરવું શુદ્ધ શ્રદ્ધાન શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ આચરણરૂપ પરિણમન કરવું એ એક જ મુક્તિનો ઉપાય છે આત્માનો મૂળ સ્વભાવ દર્શન જ્ઞાન ચારિત્રરૂપ છે આ આત્માનો મૂળ સ્વભાવ છે આવું પરિણમન થવું એ પણ સ્વભાવગત પરિણમન છે એ પણ સ્વભાવરૂપ પરિણમન છે શ્રદ્ધા આત્માની શ્રદ્ધા કરે એવો શ્રદ્ધા સ્વભાવ છે જ્ઞાન આત્માનું સ્વસંવેદન કરે એવો જ્ઞાન સ્વભાવ છે ચારિત્ર આત્મામાં લીન પરિણામ રાખે એવો ચારિત્ર સ્વભાવ છે એવો આત્માનો મૂળ સ્વભાવ છે જે દર્શન જ્ઞાન ચારિત્રરૂપ છે આ મુખ્ય ગુણથી લેશે બધા ગુણનું સ્વભાવરૂપ પરિણમન થવું અનંતે અનંત ગુણનું એવો સ્વભાવ છે તેનું આલંબન કરતા દ્રવ્યમાં જે શક્તિરૂપે પીડ્યું છે તે વ્યક્તિરૂપે બહાર આવશે એ સ્વભાવનું આલંબન કરતા દ્રવ્યમાં એટલે સ્વભાવમાં જે સામર્થ્ય પીડ્યું છે જેવું સામર્થ્ય પીડ્યું છે ત્યાંની વ્યક્ત દશા થશે આમ આ વસ્તુનું સ્વરૂપ છે પૂતગળની પણ વાત કરી અને જીવની પણ વાત કરી એક બોલમાં કે પૂતગળમાં સ્વયં પરિણમવાની શક્તિ છે પૂર્વે જે કાંઈ કર્મ બાંધ્યા છે એ અનુસાર ઉદય આવે છે તારા જ વિપરીત ભાવના મલિન ભાવના વિકારી ભાવના નિમિત્તથી બંધાયેલા કર્મનો વર્તમાન ઉદય છે અને એમાં તારો ગમો અણગમો એ નકામી વાત છે તને ગમે કે ન ગમે એ સવાલ નથી એ તો સ્વયં પૂર્વે તારા પરિણામ અનુસાર બંધાયેલા કર્મ ઉદયમાં આવ્યા છે નવા પણ જેવા તું ભાવ કરે છે એને અનુરૂપ બંધાઈ જાય છે આ સ્વયં પૂતગળનું પરિણમન છે અથવા એ કુદરતી વ્યવસ્થા છે કુદરતની વ્યવસ્થામાં પરમાણુઓની રચના સંયોગ વિયોગરૂપ જે કાંઈ થાય છે તે યથાયોગ્ય સમયે યથાયોગ્ય રૂપે જ થાય છે અયોગ્ય પ્રકારે અયોગ્ય સમયે કાંઈ થતું નથી આમ જાણીને સમાધાન કરતું જે થાય છે એ યોગ્ય કાળે યોગ્ય થાય છે આમાં બીજું કાંઈ આમ કેમ એ પ્રશ્ન સ્થાને છે, એ કરવા જેવો પ્રશ્ન નથી. જે સંયોગો, જે યોગો, જે પ્રકાર જે બને છે, પોતાના પૂર્વકર્મનો ઉદય છે એ સિવાય બીજું કાંઈ એમાં નથી. પોતે એવા ભાવ કરેલા છે, યોગ્ય સમયે એ ઉદયમાન થઈ જાય છે, પૂતગળમાં એની છબી આવી જાય છે, ફોટો પડે છે. મફત થયું નથી, એમને એમ કોઈ કોઈના કારણે થયું છે એમ તો નથી. કેન્સર છે, નરકમાં જાય છે, ગયો છે, અનંત વાર બધું થઈ ચૂક્યું છે. પોતાના જ ભાવે પરિભ્રમણ કર્યું છે, પોતાના જ ભાવે અનંતકાળથી દુઃખ ભોગવતો આવ્યો છે. પછી કેન્સરનું કે ગમે તેનું પણ પોતાના જ ભાવે દુઃખ ભોગવતો આવ્યો છે, કોઈના કારણે જરા પણ નથી. પોતાના માટે જ લેવાનું છે, વાત તો પોતાના માટે લેવાની છે. અસમાધાનનું દુઃખ પોતાને છે, અસમાધાનનું દુઃખ પોતાને છે. કેમ આમ થાય છે, આવું નહોતું થવું થતું જોઈતું ને કેમ આમ થાય છે, આ દુઃખ એને પોતાને થાય છે. દુઃખ મટાડવું હોય તો વસ્તુના સ્વરૂપ અનુસાર સાચું જ્ઞાન કર વસ્તુ સ્વરૂપનું, અને સમાધાન થશે. સમાધાન થશે તો આકુલતા તારી મટશે, બીજો કોઈ આમાં ઉપાય નહીં. એમ કરીને કર્મના ઉદયને ગૌણ કર, એની ઉપેક્ષા કર, અને તારા શુદ્ધ સ્વરૂપને ઓળખીને, તારા સ્વભાવને ઓળખીને સ્વભાવરૂપ પરિણમન કર, બસ તારી મુક્તિ થશે. સંવર નિર્જરા થશે એટલે તારી મુક્તિ થશે. મુક્તિનું કારણ છે સંવર નિર્જરા. જૂના કર્મો નિર્જરી જવા સકામપણે, નવા કર્મોનું આવવું બંધ થવું, બસ આ કર્મની નિવૃત્તિનો ઉપાય છે. મૂળ સ્વભાવ એવો છે, એવા સ્વભાવની ઓળખાણ નથી, એવા સ્વભાવની પ્રતીતિ નથી, અને એ સ્વભાવથી અજાણ રહીને ઉલટાનો એને રાગદ્વેષ કરવો એ મારો સ્વભાવ છે એમ સ્વીકારી લીધો છે. હું તો માણસ છું, હું તો ગૃહસ્થ છું, હું તો માન્યો છું, હું તો ફલાણો ફલાણો છું અને સંસારી છું, એટલે રાગદ્વેષ તો મને થાય જ નહીં ને, રાગદ્વેષ તો કરવા જ પડે, અમુક તો ફૂંફાડો રાખવો જ પડે, નહીંતર તો કંઈક દુનિયા ચાલે જ નહીં ને, નહીંતર તો બધા માથે ચડી જાય ને, આમ થઈ જાય ને તેમ થઈ, કાંઈક જાતના સિદ્ધાંતના નિયમ બાંધીને અંદરમાં બેસી જાય છે. છેવટે કાંઈ નહીં તો એવું વાચાસ્થમાં થઈને કે ભૂમિકા અનુસાર તો મને રાગ હોય જ ને, અને ભૂમિકા અનુસારનો મને રાગ નહીં હોય તો મારી ભૂમિકાય નહીં રહે. એવી રીતે ગમે એમ કરીને રાગ કરવા જેવો છે, અને એ કરવાનો મારો સ્વભાવ છે, કર્તવ્ય છે એમ જીવ. સિદ્ધાંતિક રીતે પોતાનો સિદ્ધાંત પોતાના માટે ઘડી નાખે છે, અને એમ જ પછી પરિણામ એનું ચાલે છે. એક સમયના રાગની, ઉદયની, વિકારની, અલ્પજ્ઞતાદિની અવસ્થાથી ભિન્ન એવો જે પોતાનો મૂળ સ્વભાવ છે, મૂળ સ્વરૂપ છે, એ રૂપ પરિણમવું એ જ મારો સ્વરૂપ છે, સ્વભાવ છે. એના ઉપર એનું જોર જતું નથી, વજન જતું નથી, પ્રતીત આવતી નથી, એટલે ઉલટું થયા કરે છે. છેલ્લામાં એ વાત, એ તેનું આલંબન કરતા એમ, આલંબન એટલે આધાર લેવો, તે હું આવો છું એમ આધાર લેવો. હું શુદ્ધ શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર સ્વરૂપ છું, શુદ્ધ સ્વભાવ સ્વરૂપ છું, મારું દ્રવ્ય સ્વરૂપ ત્રણેય કાળે એકાંત શુદ્ધ છે, એનું એને અવલંબન એટલે આધાર અંદરમાં આવવો જોઈએ, અંતરંગમાં. એના આધારે એવી જ દશા ઉત્પન્ન થશે, અને એનો આધાર નહીં લેવાય તો ઉદયના આધારે રાગ દ્વેષ અને મોહની વિકારી દશાથી આવીના રહેશે. ગ્રહણ કરવું, જ્ઞાનની અપેક્ષાએ ગ્રહણ કરવું એમ કહે છે. અને શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર બધા પરિણામ લેવા હોય તો અવલંબન લેવું એમ કહેવામાં આવે છે. બધા પરિણામથી અવલંબન લેવું, ગ્રહવું એટલે જાણવું, ગ્રહવું એટલે પોતા રૂપે ગ્રહણ કરવું, સ્વીકારવું. બધા ગુણમાં આવે છે. અવલંબન એક ગુણ લે છે એમ નથી, શ્રદ્ધા પણ આત્માનું અવલંબન લે, જ્ઞાન પણ આત્માનું અવલંબન લે, એ બધા ગુણોનો પર્યાય સ્વભાવ છે. બધા ગુણોનો એ પર્યાય સ્વભાવ છે, પર્યાય ધર્મ છે. અવલંબન લેવું એ પર્યાયનો ધર્મ છે, દ્રવ ગુણનો એ ધર્મ નથી, પર્યાયનો ધર્મ છે. ક્યાં નિજાવલંબન લે, ક્યાં પરાવલંબન કરે, બેમાંથી એક કરે કરે ને કરે એનો ધર્મ છે. જીવને માર્ગદર્શન છે. અનંતકાળથી જીવને પોતાથી એકત્વ અને પરથી વિભક્તપણાની વાત રુચિ જ નથી. પરિણમન તો કરે ક્યાંથી એમ કે છે, એને વાતે રુચિ નથી. તો શું જે કાંઈ અમારા કુટુંબ પરિવાર મકાન મિલકત છે એના એના ઉપરની અમારે લાગણી છોડી દેવી, મમત્વ છોડી દેવું, અમારો રાગ એટલે લાગણી, લાગણી છે ને જો પરિવારના સભ્યો પ્રત્યે તો લાગણી હોય કે ન હોય, અમારે લાગણી મૂકી દેવી એને એમ થઈ જાય. લાગણી વગર ના થઈ જવું કાંઈ, શું કઠોર થઈ જાય તો લાગણી વગરનો માણસ કઠોર થઈ જાય, પરિણામ થાય એવું થઈ જવું અમારે કાંઈ. જીવને રખડાવવાની ફરજ બજાવવી કે મુક્ત કરવાની ફરજ બજાવવી, જે પરિણામથી જે મમત્વ કરવાથી જીવને સંસારનું પરિભ્રમણ થાય એવી ફરજ હોય ખરી જીવની, પણ એને પોતાને જીવ સ્વરૂપે માન્યો જ નથી, એને મનુષ્ય સ્વરૂપે માન્યો છું કે આ આ મારા સંતાનો છે એનો હું બાપ છું અને એના પ્રત્યે મારી આ ફરજ છે, એમ પોતાનું સ્વરૂપ માની લીધું છે. કોઈ જીવ કોઈ જીવનો પિતા પુત્ર હોય એ ત્રણ કાળમાં સંભવિત નથી. મફતનો એવી રીતે પરાણે બળાત્કારે એનો પિતા થવા થઈને પોતે સંસારમાં જન્મ મરણ કરવાના પરિણામ કરે છે. બિરલાનો તો માર્ગ છે, માર્ગ કોનો છે, બિરલાનો તો માર્ગ છે, સાધારણનું તો કામ નથી. સાધારણ માણસ તો સમજે કે આપણે સાધારણ માણસ છીએ, આપણું કરી છૂટીએ, આપણું આ બધું સંસારનું ગાડું હરખું હાલે તો બસ પૈસા. આ કાળમાં તો સંસારનું ગાડું હરખું હાલે એવું નથી. કાં સંયોગો પ્રતિકૂળ થાય, કાં કુટુંબ પરિવારના સભ્યો પ્રતિકૂળ થાય, કાંઈ ને કાંઈ ગડબડ એ હરખું હાલે ને, બધું લીલીવાડી રહીએ ને તો શાંતિ રહીએ અને સંતોષ રહે. ઘાસ બીજાને આવું નથી ને આપણે આવું બરાબર અનુકૂળ છે. આમ સંતોષ માનીને પોતાના સંયોગો પ્રત્યેના મમત્વરૂપ પરિણામને જીવ એવી મીઠાશથી વિદે છે ને એવો રસ લઈ લે છે જાણે અજાણે, કે હીરની દોરીને તેલનું ટીપું મૂકીને એવા ચીકણા પરિણામથી મમત્વ કરી લે, એ ગાંઠ છૂટે નહીં. ક્યારે દેહ છૂટે તો ગાંઠ છૂટે નહીં, એને એમ થકારી રહ્યા. આવા મજાના અનુકૂળ સંયોગ આ મૂકીને મારે જવાનું, કેટલું અહીંયા બધું સરખું થઈ ગોઠવાઈ ગયું છે, હવે મૂકી દેવાનું, ક્યાં જવું પડશે કોને ખબર છે, અહીંયા ને અહીંયા રહેવાનું હોય તો બસ બસ અહીંયા અહીંયા ને અહીંયા રહી જઈ કાયમ માટે તો બસ. આ ભાવના એની અનિત્ય અનિત્ય સંયોગોમાં નિત્યપણે રહેવાની એની ભાવના અને ભ્રાંતિ આ દુઃખનું મૂળ ને જન્મ મરણનું મૂળ છે. નહીં, ફરજમાં શું છે કે ઉદય ભાવ આવે એ ક્ષણ પૂરતો સંબંધ છે. એને સોગાની જે લીધું છે કે નહીં, આ વિકલ્પ ઉઠ્યો એટલો ક્ષણ પૂરતો સંબંધ છે, આગળ પાછળ અમારે લગવાડ કાંઈ નથી. ઉદય ભાવ છે, પોતાની એટલી મચક ખાય છે, શક્તિ પુરુષાર્થની ઓછી છે વ્યક્તપણે, જોડાય છે, ઉપયોગ જાય છે, રાગ થાય છે. બાકી એ વખતે પણ જ્ઞાન જાણે છે કે આનાથી હું ભિન્ન છું, મારે કાંઈ લેવા દેવા ખરેખર નથી, હું તો જ્ઞાન સ્વભાવી ચૈતન્ય સ્વરૂપી આત્મા છું, અને મારું શુદ્ધ પરિણમન કરવું એટલું જ મારું કાર્ય છે, આ કાર્ય મારું નહીં, ઉપયોગ જાય ને રાગ થાય આ કાર્ય મારું નહીં. શું સુગાનીજી તો બહુ સરસ લખે છે કે પોતાનું શ્રદ્ધાન થાય એટલે ત્રિકાળી અસ્તિત્વમાં દ્રષ્ટિ રહે ત્યારે રાગ, તેમ છતાં અશક્તિને લઈને રાગ થાય તો કેવો રાગ જણાય છે કે મારામાં નહીં થતો એવો પરદ્રવ્યવત જણાય છે. પરદ્રવ્યવત જણાય છે, પરદ્રવ્યમાં નહીં થતો હોય એમ જણાય છે, બીજામાં થતો હોય એમ જણાય છે, એવું સ્વામિત્વ ઉઠાવી દે. એક ન્યાય ખ્યાલ છે કે એની દશાનો વિભાવ છે એટલો દોષ છે, મટાડવા યોગ્ય છે, એ બધું ખ્યાલમાં છે. એ સંતુલન તૂટી જાય છે એવું નથી, એવી સમતુલા ગુમાવે છે એમ નથી. સમજણની સમજણમાં એટલી વાત રહે છે છતાં એ એટલું ગૌણ રહે છે. એ સ્વભાવનો સમ્યક પ્રકારે નિષેધ આવે છે, મારું સ્વરૂપ નહીં, આ હું નહીં, મારું સ્વરૂપ નહીં. જાણે પોતાનું અસ્તિત્વ પોતાના શુદ્ધ સ્વરૂપમાં છે એટલે રાગમાં મારું અસ્તિત્વ જ નથી, તો જેમ બીજામાં થતો હોય એમ જાણે છે, રાગમાં પરમાં થતો હોય એમ જાણે છે, એવું બોલી દીધો. ત્રીજા ભાગમાં આવે છે, ત્રીજા ભાગ ત્રણસો ને એકાણું નંબર છે. ત્રિકાલી મેં એકત્વ હોતે રાગ એસે ભિન્ન દિખતા હૈ, પોતાના સ્વરૂપમાં એકત્વ થતા રાગ એવો ભિન્ન દેખાય છે કે જૈસે દૂસરી ચીજ પ્રત્યક્ષ ભિન્ન દિખતી હૈ, જેમાં તમે મારાથી જુદા છો એમ પ્રત્યક્ષ દેખાય છે, આ જુદું છે એમ પ્રત્યક્ષ દેખાય છે, આ જુદું છે એમ પ્રત્યક્ષ દેખાય છે, એમ રાગ મારાથી પ્રત્યક્ષ ભિન્ન છે એટલો જુદો દેખાય છે. એસા હિ રાગ પ્રત્યક્ષ જુદા હિ દિખતા હૈ, આવો રાગ જુદો દેખાય છે મારામાં નહીં, આ પ્રકારે એનો નિષેધ છે. અજ્ઞાન દશામાં ભ્રાંત દશામાં રાગને પોતા સ્વરૂપે અનુભવે છે, મને રાગ થયો અને રાગમય પણ પોતાને અનુભવે છે, આ સ્વરૂપમાં તન્મય થતા એકત્વ થતા રાગ પ્રત્યક્ષ જુદો જોવામાં આવે છે. જેમ બીજી ચીજ પ્રત્યક્ષ જોવામાં આવે છે બીજા પણ જોવામાં આવે છે, વિકલ્પ નથી કરવો પડતો કે આ હું નથી, આ ભાઈ હું નથી, એમ વિકલ્પ નથી કરવો પડતો. જેમ એ ભાઈ ભાઈ રૂપે જ જેવા દેખાય છે એમ રાગ હું પોતા સ્વરૂપે દેખાતો નથી. પછી જોર દેવા માટે ગમે તે કહી શકાય, જોર દેવામાં જોર દેવા દેવા માટે હેતુથી કહેવામાં કોઈ એમાં વિરોધ નથી કે કોઈ દોષ નથી. પણ જેમ રાગને પ્રત્યક્ષ જુદો જાણતા પણ રાગ પોતાની દશામાં દોષરૂપ છે અને મટવો જોઈએ એવું જે જ્ઞાન છે, એવું જ્ઞાન વસ્તુનું સ્વરૂપ જ્ઞાન છે, એ જેમ રહી જાય છે અને એની સમતુલા ગુમાવ્યા વિના રાગની ભિન્નતા જણાય છે, એમ ત્યાં પણ ક્ષેત્રમાં એક અપેક્ષા એ પોતાના ક્ષેત્રમાં થતો હોવા છતાં એનો નિષેધ કરવા માટે મારા ક્ષેત્રની ચીજ નથી, મારા ખેતરની આ ચીજ નથી એમ કહેવામાં કોઈ વાંધો નથી, દોષ સમયસારને 181 ગાથામાં એમ કહ્યું પણ છે, એવું જ કહ્યું છે. ઉપયોગ તો ચૈતન્યનું પરિણમન હોવાથી જ્ઞાન સ્વરૂપ છે, અને ક્રોધાદિ ભાવકર્મ, જ્ઞાનાવરણ આદિ દ્રવ કર્મ, શરીર આદિ નો કર્મ, એ બધા પૂતગલ દ્રવ્યના પરિણામ હોવાથી જળ છે. તો જો દ્રવ્યાનુયોગનો વિષય લઈએ તો જ્ઞાનાવરણ આદિ દ્રવ કર્મ અને શરીર આદિ નો કર્મ પૂતગલ દ્રવ્યના પરિણામ છે, પણ ક્રોધાદિ ભાવ કર્મ તો જીવના વિકારી પરિણામ છે. તો કઈ નહીં, બધા પૂતગલ દ્રવ્યના પરિણામ છે. લક્ષ્ય થાય છે ને એની જેમ આ ભિન્ન દેખાય છે, એમ આ ભિન્ન દેખાય છે, પ્રત્યક્ષ ભિન્ન જણાય છે, સ્વરૂપમાં એકત્વ થતા અહીંયા સંવર થયો છે. તેમને અને જ્ઞાનને પ્રદેશ ભેદ હોવાથી અત્યંત ભેદ છે. અને આ છે ભાવાર્થનો વિષય છે, પણ કાયદો છે એમણે મૂળમાંથી, મૂળમાં એમણે અહીંયા ક્ષેત્રોનો ભિન્નતા લીધી છે ને, એક વસ્તુને બીજી વસ્તુની સાથે ખરેખર કાંઈ સંબંધ નથી, કારણ કે બંનેના પ્રદેશો ભિન્ન હોવાથી. એમ કરીને અહીંયા વાત લીધી છે ક્રોધાદિને જ્ઞાન ક્રિયાની, એમાં ઉપર દ્રષ્ટાંત પ્રદેશ ભિન્નતાનું આપ્યું છે કે જેમ એક વસ્તુને અને બીજી વસ્તુને આધાર આદેશ સંબંધ નથી કેમ કે પ્રદેશ ભેદ છે, એમ જ્ઞાનને અને ક્રોધને આધાર આદેશ સંબંધ નથી કેમ કે એને પ્રદેશ ભેદ છે. એ દ્રષ્ટાંત સિદ્ધાંત ઉતાર્યો છે. એટલે એમણે અહીંયા જયચંદજીએ ભાવાર્થમાં એ વાત લીધી છે કે જ્ઞાનને તેમને અને જ્ઞાનને પ્રદેશ ભેદ હોવાથી અત્યંત ભેદ છે. ઘાટકોપરમાં 2 વર્ષ પહેલાં પર્યુષણમાં આ ગાથા કુદરતી ખ્યાલ નહોતો કે આમાં આ વિષય ચર્ચાનો વિષય ઊભો થાય લીધો. આમાં 2 વાત છે, પ્રદેશ ભેદ છે ને પ્રદેશ ભેદ નથી. તો અહીંયા દ્રવ્યાનું યુગ ચાલતો નથી, અહીંયા સંવરનો અધિકાર એટલે અધ્યાત્મનો અધિકાર છે. સંવર એટલે આત્મામાં આવું તે સંવર છે અસ્થિથી. આ અધ્યાત્મનો અધિકાર છે, અને અધ્યાત્મનો અધિકારમાં આધ્યાત્મિક ભાવ વ્યક્ત કરવા માટે હું મારું જ્ઞાન સ્વરૂપથી હું જ્ઞાનમય આત્મામાં છું, ને ક્રોધાદિ ભાવકર્મ સાથે મારે કાંઈ સંબંધ નથી, પ્રત્યક્ષ ભિન્ન છે, પ્રદેશોથી પણ ભિન્ન છે, દ્રવક્ષેત્રકાળ ભાવથી ભિન્ન છે, એમ જોર દેવામાં વિકલ્પ આવે કે જોર એવું કથનમાં દેવાય તો કાંઈ દોષ નથી. પણ દ્રવ્યાનુયોગનું જ્ઞાન અને સંતુલન રહે એ યથાર્થ છે, અને એ સંતુલન ખોઈ બેસે અને પ્રદેશ ખરેખર પ્રદેશ ભિન્ન છે, દ્રવ્યાનુયોગની અપેક્ષાએ પણ પ્રદેશ ભિન્ન છે, એ દ્રવ્યમાં જે ભાવ થતા નથી રાગાદિ ભાવ કર્મ, તો પછો ગ્રહિત મિથ્યાત્મનો મોટો દોષ લાગે. કેમ કે એ તો વસ્તુના સ્વરૂપ જ્ઞાનને નથી સમજતો, ખોટો પડે. કેમ કે જ્ઞાન તો પદાર્થને જેમ છે એમ જાણે છે, તો પદાર્થના જે દ્રવગુણ પર્યાયથી પદાર્થ સંપન્ન છે, પોતપોતાના દ્રવગુણ પર્યાયથી, એવું જે વસ્તુનું સ્વરૂપ બંધારણ છે એ એમાં જરા પણ વિપરીત જાણે તો એ દર્શન મોહનું કારણ હોય તો જ વિપરીત જાણે. એને 85 ગાથામાં દર્શન હો કીધો છે પ્રવચન સારને, અર્થ અયથાગ્રહણમ, અર્થનું અયથાગ્રહણ દર્શન મોહનું ચિહ્ન છે, દર્શન મોહનું લિંગ છે. એ જાતની એમ ગાથા ચાલી છે. તો એને દ્રવગુણ પર્યાયમાં વિપરીતતા સાધી તો દર્શન મોહ થયો. દ્રવગુણ પર્યાયનું જ્ઞાન બરાબર છે અને ભિન્નતા હવે કરી શકે છે તો એને સંતુલન બરાબર જળવાઈ રહે છે. સ્વરૂપમાં એકત્વ કરવામાં જોર દેવા માટે અને પર્યાયથી એકત્વ છૂટવા અર્થે એટલું બધું કોઈ વાર જોર દેવામાં આવે કે એક સમયની પર્યાય હું નથી, રાગ હું નથી એમની, એક સમયની પર્યાય હું નથી. એક સમયની પર્યાયમાં તો શુદ્ધ પર્યાય પણ છે, શુદ્ધ પર્યાય એકલી કંઈ એક સમયની પર્યાય છે એવું નથી, શુદ્ધ પર્યાય પણ છે. પણ મોક્ષ માર્ગી ધર્માત્માઓ કદી પણ શુદ્ધ પર્યાયનો પણ આશ્રય લેતા નથી, અવલંબન લેતા નથી. અવલંબન લેવાનું શુદ્ધ પર્યાય છે એ આધારભૂત તત્વ નથી, તો રાગની ઉત્પત્તિ થાય ને મિથ્યાત્વ થઈ જાય, તો પરિણામની શુદ્ધતા રહે નહીં. શુદ્ધ પર્યાયનું અવલંબન લેવા જાય તો પર્યાય અશુદ્ધ થાય, શુદ્ધ રહે નહીં. એક એક જેથી શુદ્ધનું અવલંબન લેવાય, શુદ્ધ પર્યાયનું અવલંબન લઈ જ શકાતું નથી. કેમ કે પર્યાય, જો પર્યાયનું અવલંબન લેવા જાય તો પર્યાય અશુદ્ધ ઉપજે છે. કેમ કે અવલંબન લેનાર પોતે જ પર્યાય છે, પર્યાય પોતાનું જ અવલંબન લે, પરિણામ આશ્રિત પરિણામ રાગનું કારણ થાય. તો એ જોર દેવા માટે બધું કહેવાય, પણ ક્યાં કેટલી મર્યાદા છે એ તો બરાબર સમજવું જોઈએ. રાગથી ભિન્નતાનું જોર દેવામાં એટલી મર્યાદા જરૂર છે કે આ રાગનો નાશ થવો જોઈએ, વિનાશ કરવા યોગ્ય તત્વ છે. અને શુદ્ધ પર્યાયની ભિન્નતા કરવા માટે શુદ્ધ પર્યાયનો નાશ કરી નાખવો જોઈએ એ વાત ન હોય, સમજણમાં એ વાત કદી ન હોય કે શુદ્ધ પર્યાયનો નાશ કરવા જેવું છે. રાગનો નાશ કરવા જેવો છે, રાગનો નિષેધ એ રીતે થાય ભિન્નતા કરીને, પણ પર્યાયની ભિન્નતાનો વિષય ચાલે ત્યારે એ પર્યાયનો નાશ કરવા જેવો છે. કેવળ જ્ઞાને પર્યાય છે, એક સમયની ક્ષાયિક પર્યાયથી હું ભિન્ન છું, કેવળ જ્ઞાનથી હું ભિન્ન છું એમ કહેવામાં, સમજીને કહેવામાં વાંધો નથી ત્રિકાળી ઉપર વજન લેવા માટે, પણ કેવળ જ્ઞાનનો નાશ કરવા યોગ્ય છે એ વાત. સંતુલન ખોઈ બેસે તો એને આવે, એ વિષયની સમતુલા ન રહે તો આવી જાય કે કેવળ જ્ઞાનથી હું આવી રીતે ભિન્ન છું. હા, જ્ઞાનમાં મુખ્ય ગુણ છે, મુખ્ય ગુણ એટલું મુખ્યતા આપવી છે, શુદ્ધ સ્વભાવની મુખ્યતા અપાય. પણ ગૌણપણે શું છે એ યથાસ્થાનમાં આવવું જોઈએ, પૂતગળ પૂતગળના સ્થાનમાં, રાગાદિ વિભાવ એના સ્થાનમાં, અને એક સમયની શુદ્ધ પર્યાય એના સ્થાનમાં. આ ત્રણેયની ગૌણતા કરવા છતાં એનું જે ગૌણપણે જે સ્થાન છે એમાં કાંઈ ફેર ન પડવો જોઈએ, એમાં ફેર પડે તો આખું તત્વ ખોઈ બેસે. એ અધ્યાત્મનો ગમે એટલું જોર મારે તો અધ્યાત્મમાં આવી ન શકે. કાલે બપોરે પૂજ્યબેન શ્રી સાથે ચર્ચા થઈ કે વસ્તુ સ્વરૂપનું વિપરીત જ્ઞાન સાથે અને અધ્યાત્મમાં કોઈ આવી જાય એવું ન બને. અધ્યાત્મમાં આવે એના બધા પડખા સરખા હોય છે. પ્રશ્ન તો એ હતો કે સમ્યક દર્શન થવાનું કારણ શું છે, આત્માની રુચિ છે, શાસ્ત્રનું યથાર્થ જ્ઞાન છે, પોતાની જિજ્ઞાસા છે, પૂર્વ સંસ્કાર છે, ભવભ્રમણનો ભય છે, આ બધા પ્રશ્નો હારે રાખ્યા હતા. આ બધામાં શું કારણ છે સમ્યક દર્શન થવાનું, કે જ્ઞાયક સ્વરૂપનું અવલંબન છે શું, કે રાગાદિથી ભિન્નતા છે, શું છે સમ્યક દર્શન કેમ થાય છે? તો કે જેને સમ્યક દર્શન થાય છે એને આ બધું હોય છે. બહુ સરસ જવા મળે. એનો અર્થ શું છે કે એના બધા પડખા સમ્યક પ્રકાર કોને કે એના બધા પડખા યથા યોગ્ય રીતે છે. એની જિજ્ઞાસા બરાબર છે, એને જ્ઞાયકનું અવલંબન આવે છે, એ ભ્રમણથી પણ ભયભીત છે, એની જિજ્ઞાસા પણ બરાબર જાગી હતી, એને આત્માની પણ રુચિ થઈ હતી, એનું શાસ્ત્રમાં અગ્રગુણ પર્યાયનું પ્રયોજનભૂત જ્ઞાન પણ એનું બરાબર જ હોય, એમ બધું લઈ લીધું. એમ ન હોય કે પ્રયોજનભૂતમાં જ્ઞાનમાં ગડબડ હોય અને અધ્યાત્મને સાથે એવું બનતું. હા, પશુ કરી દીધા, જ્ઞાનમાં ભૂલ કરે, એક બી ભૂલ કરે એટલે આખું તત્વ વિપરીત સાધે છે. એક જ્ઞાનની સ્વપર પ્રકાશકને, ત્યાં તો એ વિષય ચાલ્યો છે કે જ્ઞાનની એક સ્વપર પ્રકાશકને પર્યાયને બરાબર ન જાણે તો એક પર્યાયને નથી માનતો, એમને એ આખા દ્રવ્યને ઉથલાવે છે એમ કહેવું છે. માટે પશુ છે, એક એક કળશે પશુ કીધા, 14 કળશ સુધી પશુ શબ્દનો પ્રયોગ કર્યો છે. અને ત્યાં બે બધા કળશમાં એ વાત લીધી છે કે આ જ્ઞાન છે એ સ્વપર પ્રકાશક છે, એમાં તું પરપ્રકાશક નહીં માન તો પશુ છો, સ્વપ્રકાશક નહીં માન તો તું પશુ છો. આ વાત લીધી છે, મુખ્યપણે આ વાત લીધી છે. અને બહુ સ્પષ્ટ કર્યું છે કે કેટલાક અધ્યાત્મના ખોટા આવેગમાં જ્ઞાનમાંથી જ્ઞેયોને ભૂસાડવા માગે છે, એ પશુ છે એમ કહે છે. એને જ્ઞાનમાંથી જ્ઞેયો કાઢી નાખવા છે, એ નહીં થાય. તારું જ્ઞાન શુદ્ધ થશે તો આ શક્તિ તો તારી વધારે શુદ્ધ પ્રકાશશે, એટલી બધી શુદ્ધ પ્રકાશ છે કે લોકાલોક તારામાં પ્રતિબિંબિત પડશે, તારા ચૈતન્ય દર્પણમાં લોકાલોકનું પ્રતિબિંબ. તારા અનંત ગુણોમાં તન્મય થઈને પૂરા દ્રવ્યમાં પૂરેપૂરું નિરવશેષ અંતર્મુખ થઈને સ્વરૂપમાં લીન રહેશે તારો ઉપયોગ, ત્યારે એ ઉપયોગની અંદર લોકાલોકનું પ્રતિબિંબ પણ હારોહાર હશે. આવી જ કોઈ જ્ઞાનની સબર પ્રકાશક શક્તિ અચિંત્ય છે, અચિંત્ય શક્તિ લીધી છે. પ્રવચન સારમાં તો આખો જ્ઞાન અધિકાર એના ઉપર ચાલ્યો છે. પહેલો અધિકાર જ્ઞાન અધિકાર જ એના ઉપર ચાલ્યો છે. શું કહે છે કે અનંતકાળથી જીવને પોતાથી એકત્વ અને પરથી વિભક્તપણાની વાત જ રુચિ નથી, એને પરથી જુદા પડવું ગમતું નથી એટલે એ વાત એને રુચિ નથી, અને પોતાના સ્વરૂપમાં પોતે એકમેક છે, અભેદ છે, અખંડ છે એ વાત એને જરાય રુચિ નથી. એ વાતને છોડીને ધર્મના કાર્યોમાં પણ જીવ બહારથી ફોતરા ખાંડા કરે છે, આ ક્રિયા કરે ને આ ક્રિયા કરે, વાંચન કરે તો પણ બહિર્દૃષ્ટિથી, શાસ્ત્રમાં છે, બાહ્ય જ્ઞાન કરે, ધારણા જ્ઞાન કરી દે, બધું શીખી લે, સમજી લે, પણ એકત્વ વિભક્તની વાત એને રુચિ નહીં. બાર ને બાર ફોતરા ખાંડે છે, એમ કહે ફોતરા ખાંડે છે એટલે ફોતરા ખાંડવાથી કાંઈ એમાંથી કાંઈ મળતું નથી. ડાંગર ખાંડે છે ને, ફૂતરાવાળી ડાંગર ખાંડે છે તો ફૂતરા જુદા પડીને ચોખ્ખા મળે છે, પણ એકલા ફૂતરા લઈને ખાંડવા બેહે તો એ દ્રષ્ટાંત એટલા માટે લેવામાં આવે છે કે ડાંગર જ્યારે કોઈ ખાંડે છે ત્યારે ફૂતરાવાળી ડાંગરો હોવાથી કોઈ એવા અજાણ્યા હોય છે કે એને ફૂતરા દેખાય છે અને ચોખ્ખા દેખાતા નથી, એટલે એને એમ થાય છે કે આ ફૂતરા ખાંડે છે, લાવ હું પણ ફૂતરા લઈને ખાંડવા બેસી જાઉં, પણ ઓલા ચોખા સહિતના ફૂતરા હતા તો એને ચોખા મળ્યા, તારા તો એકલા ફૂતરા છે, ગમે એટલો ખાંડી ખાંડીને ખાંડી નાખીશ તો પણ એમાંથી કાંઈ મળવાનું નથી. એમ બાહ્ય ક્રિયા તો કસ વગરની માલ વગરની છે, એમાંથી કાંઈ મળવાનું નથી જીવને ગમે તેટલું કર્યા કરે અનંતકાળ પર્યંત. જીવ બહારથી ફૂતરા ખાંડા ખાંડા કરે છે, પણ અંદરનો જે કસ એટલે આત્મા, કસ એટલે શું, અંદરનો જે કસ એટલે આત્મા તેને શોધતો નથી. ખરેખર કોઈ પણ ક્રિયામાં એને પોતાનું મૂળ સ્વરૂપ શું છે એ એને પહેલું શોધવું જરૂરી છે. આ પ્રાથમિક ક્રિયા છે, મારું સ્વરૂપ શું, હું ખરેખર કેવો, એવો મારા સ્વરૂપનો સ્વરૂપ નિશ્ચય થયા વિના મારું કર્તવ્ય અને મારું અકર્તવ્ય કોઈ રીતે નક્કી જ ન થઈ શકે એવી ચીજ છે. કયા જગ્યાએ પોતાનું સ્થાન નક્કી થયા વિના એની કાર્યની મર્યાદા નક્કી થાય છે? કોઈ જગ્યાએ એવું બનતું નથી કદી કે કોઈ પણ વ્યક્તિનું સ્થાન નક્કી કર્યા વિના કાર્યની મર્યાદા નક્કી કરી શકાય એવું બતાવો કે નહીં? કોઈ જગ્યાએ નહીં બને, ઘરમાં, સમાજમાં, ધંધામાં, કોઈ જગ્યાએ, ગવર્મેન્ટના ડિપાર્ટમેન્ટમાં એનું આ સ્થાન આ એની કાર્ય મર્યાદા નક્કી થશે. તમે મેનેજર છો, તમે પટ્ટાવાળા છો, એમ સ્થાન નક્કી થશે. એમ પોતાનું સ્વરૂપ નક્કી થયા વિના એમને ઉપડે આમ કરો તેમ કરો, આ ક્રિયા કરો તે કરો, ફલાણું કરો દીકણું કરો, શું કર્તવ્ય અકર્તવ્ય એનો કદી વિવેક કે જ્ઞાન સ્વરૂપ નિશ્ચય થયા વિના થઈ શકતો નથી. સ્વરૂપ નિશ્ચયમાં એવું સ્વરૂપ નિશ્ચય થાય છે કે ઓ હું તો મારા સ્વરૂપે કરીને પરિપૂર્ણ વિતરાગ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપે આત્મા છું, અને સર્વથા પ્રકારે સદા સર્વદા સર્વથા હું જ મને ઉપાદેય છું, આ સિવાય મારે બીજું કંઈ કર્તવ્ય નક્કી થતું નથી. સ્વરૂપ નક્કી થાય છે, તો સ્વરૂપની સાથે સ્વરૂપની જ ઉપાદેયતા નક્કી થઈ જાય છે. એક સ્વરૂપની ઉપાદેયતા, એકાંતે મને મારું સ્વરૂપ ઉપાદેય છે એવું નક્કી થતાં બીજા જે પરિણામ થઈ જાય, છતાંય બીજા પરિણામ થઈ જાય ત્યારે એનો વિવેક રહે છે કે આ પરિણામ મારે કરવા યોગ્ય નથી, થાય છે પણ કરવા યોગ્ય છે ને થાય છે એ વાત રહેતી નથી, ત્યારે યથાસ્થાનમાં રહે છે. નહીતર તો અપેક્ષા લગાડીને આ ભૂમિકામાં છું માટે આ મારે ભૂમિકા અનુસાર કરવા યોગ્ય છે એ વાત આવ્યા વિના રહેશે નહીં. તારી ભૂમિકા નક્કી ક્યાંથી કરી દે? સ્વરૂપને નક્કી કર્યા પહેલા ભૂમિકા નક્કી કરી કે એકલી ભૂમિકા નક્કી કરીને સ્વરૂપને હવે નક્કી કરવાનું બાકી રાખ્યું? તે ક્યાંથી ભૂમિકા નક્કી કરી? સ્વરૂપ નક્કી થયા વિના કોઈ ભૂમિકા નક્કી થતી નથી. સ્વરૂપ નક્કી થાય એની ઉપાદેયતામાં એમ આવે કે ચૌદે ગુણ સ્થાનતે આત્માના નહીં પૂતગણના પરિણામ, પછી વિવેક રીએ અને ગુણસ્થાન અનુસાર સાચો આટલું બધું આવ્યા પછી વિવેક રીએ કે હવે ગુણસ્થાન અનુસાર એને સહજ જ ગુણસ્થાન અનુસાર એને પ્રાગની મર્યાદા થઈ જાય છે, કરવી પડતી નથી, સહેજે થઈ જાય છે. જીવ બહારથી ફૂતરા ખાંડા કરે છે પણ અંદરનો જે કસ એવો જે આત્મા એને તો શોધતો નથી, એની એને શોધ નથી, કેવો છે એની જિજ્ઞાસા નથી, અને બસ એ બાર ને બાર ફૂતર્યા ખાંડા કરે છે. જે ક્રિયા એને પરંપરામાં મળી, કુળધર્મે મળી, બસ એ કર્યા કરે. બહુભાગ જીવો તો જે કુળમાં જન્મે છે એ કુળમાં જે કાંઈ જે થતું હોય એને અનુસરી અને એમને એમ આયુષ પૂરું કરે છે. ગુરુદેવની કૃપાથી એ જાણવા મળ્યું કે ભાઈ કુળ પરંપરા ધર્મ નથી, ધર્મ કોઈ જુદી ચીજ છે, તો એનો લાભ ઉઠાવી લેવા જેવો. પછી એ બાર ને બારમાં ફૂતરા ખાંડા કરવું એ કરવા જેવું, વાંચન કરવું, શ્રવણ કરવું, જે કાંઈ કરવું એ આત્માને આત્માની શોધ અંદરમાં ચાલુ રાખીને કરવું એ વાત હોય તો બાર ને બાર ફૂતરા ખાંડવાનું રહેતું નથી. નહીંતર બીજા જેમ બાર ફૂતરા ખાંડે છે એમ અહીંયા બાર ફૂતરા ખાંડવાનું થશે. કરો વાંચન, રોજ ઉઠીને કરો વાંચન. વાંચન તો આપણે કરવું જોઈએ, કરે તો ન કરે તો એ ઘણા મૂકી દે છે, ત્યારે તો પછી તકલીફ થઈ છે, વાંચન છૂટી ગયું ઘણાને તો. એ તો વળી એનો તો પત્તો લાગવો જ મુશ્કેલ છે પાછો. અહીં તો વાંચન કરે તો એમ કે તું બાર ને બાર ફૂતરા ખાંડતો નથી ને, વાંચનમાં એ વાત આવે કે બાર ને બાર ફૂતરા ખાંડતો નથી ને, જોજે તું જરા એ વાંચનનો લાભ. રાગ દ્વેષના ફીફા ખાંડવાથી સો લાભ છે. રાગ ને દ્વેષ, રાગ ને દ્વેષ બે જ પ્રકારના પરિણામ, શુદ્ધ અંતર શ્રદ્ધાન જ્ઞાન આચરણના પરિણામનો અભાવ. એ રાગ દ્વેષ ગમે તે પ્રકારના હોય તો એ ફૂતરા ખાંડવાની વાત છે, એનાથી આત્માને કાંઈ પણ લાભ થાય, રાગ કરવાથી કે દ્વેષ કરવાથી આત્માને કાંઈ પણ લાભ થાય, ભલે પ્રશસ્ત હોય તો પણ તેનાથી આત્માને લાભ થાય એ વાત રહેતી નથી. સો લાભ કે છે પ્રશ્નચિહ્ન છે, કાંઈ લાભ નહીં એમાંથી, દાણો ન નીકળે એમાંથી, કાંઈ કસ નીકળે નહીં. જેટલો રાગ દ્વેષ એટલું નુકસાન છે. આ સિદ્ધાંત ત્રણેય કાળે અફર છે કે જેટલો રાગ દ્વેષ એટલું નુકસાન છે. સુગાનીજી તો મુમુક્ષુઓના પરિચયમાં આવ્યા એટલે એવી જ વાતો લેતા હતા કે સુનને વાલે કો ઓર સુનાને વાલે કો, અપની યોગ્યતા અનુસાર સુનને સુનાને મેં નુકસાન હી હૈ. બીજી ક્રિયા ન લઈએ, બીજી ક્રિયાની ટીકા કરવી હેલી છે, ભાઈ આપણે ક્યાં બીજી ક્રિયા કરીએ છીએ, આપણે ક્યાં ઉપવાસના પચકાણ લઈને હવારે બેસે. આ તો કહેશે કે તને સાંભળવાનો રાગ, અને તને સંભળાવવાનો રાગ બેને યોગ્યતા પ્રમાણે બેને રાગ નું નુકસાન છે. એવી તીખી વાત લીધી છે. સંભળાવે તો જ્ઞાની એ સંભળાવે છે, તો કે ભલે જ્ઞાની સંભળાવે પણ એની યોગ્યતા પ્રમાણે એ રાગ છે એને લાભ નથી, લાભ નથી ઉલટાનું નુકસાન છે. રેઝિસ્ટન્સ પાવર એટલે જાડું ગોદડું વધ્યું છે એને રેઝિસ્ટન્સ પાવર કે પોતાને લક્ષ કરવા જેવો વિષય છે. આત્માની વાત અંદર માં રૂચે, આત્માની વાત રુચિની પુષ્ટિ કરે, રુચિનું પોષણ કરે, સાંભળતા રાગ વૃદ્ધિ થાય એમને, સાંભળવાનો રાગ જડ થઈ જાય એમને, જડ જેવો એટલે રૂઢ થઈ જાય એમને, પોતાના સ્વરૂપની રુચિનું પોષણ થાય એમ થાય છે કે નહીં. સ્વરૂપની વાત આવે ત્યારે ભિન્નતામાં પોતે ભિન્નતાનો કાંઈ આખા દિવસમાં કાંઈ પ્રયોગ કરે છે, કાંઈ એ સંબંધીનો ભેદ જ્ઞાનનો કાંઈ પ્રયાસ કરે છે, પ્રયત્ન કરે છે, એમાં અનુસરીને શું આમાંથી કેવી રીતે આગળ વધવું એમ કાંઈક સંશોધક દ્રષ્ટિથી સ્વાધ્યાય કરે તો કામમાં આવે, નહીતર એક રાગ દ્વેષના ફીફા ખાંડવા જેવું છે, એમાંથી કાંઈ લાભ નીકળે એવું નથી. પરથી એકત્વ બુદ્ધિ તોડીને જુદા તત્વને, પરથી એકત્વ બુદ્ધિ તોડીને જુદા તત્વને એટલે અબધ સ્પષ્ટ અનન્ય નિયત અવિશેષ અને અસંયુક્ત આત્માને જાણે તો કાર્ય થાય. આજે 14 અને 15 ગાથાનો વિષય છે. 5 ભાવ મુખ્યપણે આચાર્ય ભગવંતે ત્યાં લીધા છે અને એ 5 ભાવ એક ભાવના 5 વિશેષો છે. એક જ ભાવના એ 5 વિશેષો છે કે મૂળ સ્વરૂપે આત્મા અબધ સ્પષ્ટ છે, કર્મથી બંધાયેલો સ્પર્શાયેલો નથી, તદ્દન દ્રવ્ય કર્મથી જુદો છે, પોતાના સ્વરૂપથી ત્રિકાળી સ્વભાવોથી અનન્ય છે, જરા પણ જેને ભેદપણું અન્યપણું નથી એવું અનન્ય છે, નિયત છે પોતાના સ્વભાવથી, એક રૂપ છે, ધ્રુવ છે, અચલિત છે, ક્યાંય પણ સ્વભાવમાં સ્ખલના થાય વિચલિતતા થાય એવું સ્વરૂપ નથી, નિયત છે, ગુણભેદો અને પર્યાય ભેદોના ની વિશેષતાઓથી રહિત છે એને અવિશેષ કહે છે. મૂળ સ્વરૂપમાં ગુણ ભેદ અને પર્યાય ભેદની કોઈ કલ્પનાનો સમાવેશ નથી. અથવા દ્રવ્યગુણ પર્યાય વસ્તુનું સ્વરૂપ હોવા છતાં જે અવલંબનના આધારભૂત વિષય તત્વ છે એ દ્રવ્યગુણ પર્યાયના ભેદોથી નિરપેક્ષ છે, માટે અવિશેષ છે. સ્વભાવ દ્રવ્યગુણ પર્યાયમાં વ્યાપ્ત હોવા છતાં દ્રવ્યગુણ પર્યાયના ભેદોથી નિરપેક્ષ છે, એકાકાર સ્વરૂપ છે, એકરૂપ અવિશેષ સામાન્ય ભેદ સ્વરૂપ છે એવો હું અવિશેષ છું અને રાગાદિથી અસંયુક્ત છું. રાગાદિની સાથે હું જોડાયેલો નથી, જરા પણ મારું જોડાણ નથી રાગ સાથે, જરા પણ રાગ સાથે મારો સંબંધ નથી, અસંયુક્ત છું. એવા જુદા તત્વને પરથી એકત્વ બુદ્ધિ તોડીને જાણે, જાણે એટલે એવું પોતાનું સ્વરૂપ છે એમ પોતાનું પોતામાં આવા સ્વરૂપથી અહમપણું આવે, અહમપણું આવે એનું નામ જાણે. જાણે એટલે કોક છે એમ જાણે એમ નહીં, જેમાં એકત્વ કરવું છે એનાથી જુદો ઊભા, જુદો ઊભો રહીને એટલે વર્તમાન જાણનાર એવું જે સૂક્ષ્મ જ્ઞાન, એ સૂક્ષ્મ જ્ઞાનની પર્યાયમાં ઊભો રહીને એટલે એમાં હુંપણું રાખીને આત્મા આવો છે, આત્મા આવો છે, અબધ સ્પષ્ટ છે એમ હું આવો છું, એમ પરમાથી અને એક સમયની ચાલતી પર્યાયમાંથી અનાદિનું જે એકત્વ છે એવું છોડીને સ્વરૂપમાં એકત્વ ભાવે અબધ સ્પષ્ટ આત્માને જાણે તો કાર્ય થાય, એ રીતે જાણે તો કાર્ય થાય, બાકી બીજી રીતે જાણે તો કાર્ય થાય એવું નથી. આત્માને જાણે એટલી વાત ન લીધી, નાસ્તિ અસ્થિ બંને લીધી છે. પરથી એકત્વ બુદ્ધિ તોડીને આ વાત છે, અનાદિનું આ એકત્વ ચાલે છે. રાગ અને રાગના વિષયભૂત પર પદાર્થ સાથે એકત્વ સહજપણે થઈ જાય છે, એટલું બધું અભ્યાસિત છે, એનો અભ્યાસ થઈ ગયો છે, ઊંધો અભ્યાસ. અને એ અભ્યાસને લઈને એક અધ્યાસ થઈ ગયો છે કે આજ હું, એને માટે નવો પ્રયત્ન જાણે એને કરવો પડતો નથી, કોઈ કૃત્રિમ વિકલ્પે ઉઠાવવો પડતો નથી. પૂછીએ કોઈને કે સમયે સમયે નવું નવું મિથ્યાત્વ થાય છે જીવના પરિણામમાં, તો એ સમયે સમયે નવું મિથ્યાત્વ કરવા માટે તમે શું પ્રયત્ન કરો છો? સહજ જ ઊંધો પુરુષાર્થ લાગી જાય છે. એ તૂટે એને તોડવાની વાત છે, એટલું દ્રઢ થયું છે તો કે એને તોડી નાખે, એકત્વને તોડીને જવાની વાત છે. ભેદ જ્ઞાન કરવું જોઈએ તો તૂટે. ભેદ જ્ઞાનનો એક અભ્યાસ એ જ માત્ર એકત્વ તોડવાનું સાધન છે. શરૂઆતથી આદિ મધ્યંતમાં ઠેઠ સુધી એક ભેદ જ્ઞાન જ આનો ઉપાય છે અને સાધન છે, બીજું કોઈ સાધન નથી. જુદું પડવું, જુદો પોતે છે એને જુદો જાણે, છે જુદો એને જુદો જાણતો નથી, એકત્વ કરી દે છે, જુદો છે એને જુદો જાણે. અંદરમાં તમામ પ્રકારની ઉપાધિથી ઉપયોગને નિવૃત્ત કરીને પોતાના જ્ઞાન તત્વને મુખ્ય કરીને ભિન્ન જ્ઞાન તત્વને ભિન્નપણે ઉપાસે તો એ જુદો પડે, જુદો પડે તો એકત્વ બુદ્ધિ એની તૂટે, નહીતર એકત્વ તૂટે એવું નથી. એક સમયની પર્યાય આશ્રય કરવા યોગ્ય નથી. ત્રિકાળીમાં એકત્વ કરવા યોગ્ય છે, એક સમયની પર્યાયમાં એકત્વ કરવા યોગ્ય નથી. કેમ કે મુખ્યપણે જીવ જ્ઞાનથી પ્રવૃત્તિ કરે છે, તો જ્ઞાનથી પ્રવૃત્તિ કરે છે તો ઠેઠ 12મા ગુણ સ્થાન સુધી ક્ષયોપશમ જ્ઞાન છે. કેવું જ્ઞાન છે? ક્ષયોપશમ જ્ઞાન છે. ચોથા ગુણ સ્થાનથી તો એકત્વ બુદ્ધિ નથી, પર્યાય બુદ્ધિ નથી, પર્યાય મૂંઢા પર સમય આ ચોથા ગુણ સ્થાનથી નથી, એટલે ચોથાથી 12મા સુધીના ક્ષયોપશમ જ્ઞાન સાથે તો કોઈ સાધકને એકત્વ બુદ્ધિ થતી નથી. પણ જે પહેલા ગુણ સ્થાનમાં રહ્યા છે એને એવા કેટલાક જીવોને જ્ઞાનનો ક્ષયોપશમ વિશેષ પણ થાય છે. ઘણો કોઈને જ્ઞાનનો ક્ષયોપશમ હોય, કોઈને ઓછો હોય, પણ જીવ એની સાથે એકત્વ કરે છે, મને આટલું જ્ઞાન છે. ચારિત્રના પરિણામમાં આવે છે મંદ કષાયના, ચારિત્ર ગુણનો ક્ષોપક્ષમ થાય છે ત્યાં, એ ક્ષોપક્ષમ ભાવે છે તો એને એમ થાય છે કે મેં આટલું પાડ્યું, આટલો સંયમ પાડ્યો, આટલું આમ કર્યું, આટલો ત્યાગ કર્યો, આ કર્યું તે. તો એ બે મુખ્ય ગુણ છે એ એવા છે કે એને જે સ્થૂળ બુદ્ધિમાં પણ ખ્યાલમાં આવે છે કે આ મારું જ્ઞાન વિધું, આ મારું આચરણ વિધું, એમ જીવ આશ્રય કરે છે ધર્મના ક્ષેત્રમાં. બાકી તો બધા એને એક સમયની પર્યાયમાં એકત્વ થઈ જ રહ્યું છે, પણ જે ધર્મના ક્ષેત્રમાં આવીને જ્ઞાનને આચરણ બાજુનો કંઈક ખ્યાલ કરે છે, એક સૂક્ષ્મ ભાવે વર્તતા જ્ઞાનને આચરણમાં એકત્વ કરે છે, ત્યાં સુધી ગમે એટલું જ્ઞાનને આચરણ દ્રવલિંગી પર્યંતને અંગપૂર્વણ પર્યંત જાય તો પણ એનું પર્યાયનું એકત્વ છૂટ્યું નથી અને એને સ્વભાવમાં એકત્વ થયું નથી, એટલે એને એક સમયની પર્યાયથી ભિન્નતા કરવાની વાત કરી છે. એ તો શું થાય, દ્રવલિંગીને તો શું કે શું એની સમજણમાં શું નથી. અત્યારે જે ક્ષોપક્ષમ ભાવે સમજાય છે મિથ્યા દ્રષ્ટિ જીવને, એનાથી તો એ અબજોના અબજો ગણું એનું જ્ઞાન વધારે છે, લાખ કરોડ ગણું નહીં અબજ ગણું એનું જ્ઞાન વધારે છે. કારણ કે 11 અને 9 પૂર્વ કે કોને એનું ક્ષોપક્ષમ એટલો બધો વધારે છે. આચરણ તો કે ભાવલિંગી પાળે એવું દ્રવ્યલિંગી દ્રવ્યલિંગ પાળે, જેવું ભાવલિંગી દ્રવ્યલિંગ પાળે એવું એ દ્રવ્યલિંગી દ્રવ્યલિંગ પાળે, એવું એનું શુદ્ધ આચરણ બારમાં હોય 28 મૂળનું. તો એણે શું ન કર્યું કે એને એ વર્તમાન વર્તતી પર્યાયમાંથી એકત્વ ઉઠાવ્યું નથી. વૈરાગ તો ફાટ ફાટ છે, એટલું જ્ઞાનનું અધ્યયન છે, જ્ઞાનાચરણ છે. પંચાચાર લીધા છે, 50 થી કાંઈ 172 ગાથા. દર્શનાચાર આ રીતે પાળે, જ્ઞાનાચાર આ રીતે પાળે, ચારિત્રાચાર આ રીતે પાળે, વ્રિયાચાર આ રીતે પાળે, તપાચાર આ રીતે પાળે. આહાર લેવા નીકળે તો અભિગ્રહ ધારણ કરીને નીકળે, અભિગ્રહ સિવાય આહાર ન લે એવા તો તપાચાર હોય એના. શું ન કહ્યું કે એને એક સમયની ચાલતી પર્યાયમાંથી એકત્વ ઉઠાવ્યું આગળ વધે, સ્વરૂપ જ હાથમાં નથી. વાહ, સ્વરૂપનો નિર્ણય જ નથી થયો. આમ ક્ષુક્ષમ ભાવમાં સ્વરૂપનો નિર્ણય થાય તો આપણને બધાને ગુરુદેવની કૃપા થઈ છે કે જુઓ આત્મા કેવો છે, કે આત્મા ક્ષેત્રથી અસંખ્યાત પ્રદેશથી છે, ગુણથી અનંત ગુણ, જ્ઞાનાદી અનંત ગુણ સંપન્ન છે, દ્રવથી ચૈતન્ય દ્રવ છે, ભાવથી અનંત ગુણ સંપન્ન છે, ક્ષેત્રથી અને પર્યાયથી એક સમયની શુદ્ધાશુદ્ધ પર્યાય વાળો છે, દ્રવ ક્ષેત્ર કાળ ભાવથી ઉત્પાદ વિદ્રવથી દ્રવગુણ પર્યાયથી સમજાય. કેમ કે શાસ્ત્ર વાંચે તો ક્ષુક્ષમમાં એ વાત ગ્રહણ થાય છે, પણ એટલું પર્યાપ્ત નથી. ત્રિકાળી સ્વભાવને ઓળખીને એમાં અહમપણું થઈને અનુભવ થાય, વેદન આવે, ત્યારે એને એક સમયની પર્યાયનું એકત્વ છૂટી જાય. એટલે એક સમયની શુદ્ધ પર્યાય હોય તો એનો આશ્રય રહેતો નથી, અશુદ્ધ પર્યાયથી તો એકદમ નિષેધરીને એને પરદ્રવી વધ ભિન્નતામાં જાણે છે, અને એના વિષયમાં તો એ બિલકુલ આવી પડેલી વાત છે, કાંઈ એને લેવા કે દેવા કાંઈ નથી. એવી રીતે જુદો પડી જાય છે. તો એને એકત્વ બુદ્ધિ તોડી એમ કહેવામાં આવે છે. એકત્વ બુદ્ધિ એને તોડી નાખી, પરથી તોડી, રાગથી તોડી, અને પર્યાયથી પણ તોડી. એકત્વ બુદ્ધિ પર્યાય લે છે, પર્યાયનો આશ્રય પર્યાય લે છે, અને પર્યાય એ જ એનો આત્મા થઈ પડે છે. બોલો, આત્મા રહી જાય છે, આખો દ્રવ્ય રહી જાય છે, આ જ એનો આત્મા થઈ પડે.
જય હો પરમ કૃપાલાલ સિંહ કહાં ગુરુદેવ નમઃ જય ગુરુ નાની નિગમ વર્જન હારણો જય હો.